આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમનાથ મંદિરના દર્શન કર્યા. તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન 1,51,000 કરોડ રૂપિયા થયું. ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. અને વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની પ્રથમ બેટિંગ. સમાચાર વિગતવાર. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા. તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. સુશ્રી મુર્મુ આવતીકાલે દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મુ ગઈકાલે સાંજે રાજકોટ પહોંચ્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત 3 વાહનો અને વધુમાં વધુ 5 વ્યક્તિઓને જ જવાની મંજૂરી અપાશે. સમગ્ર નામાંકન પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરાશે. પ્રથમ તબક્કામાં પટના, દરભંગા, મધેપુરા, સહરસા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, શેખપુરા, નાલંદા, બક્સર અને ભોજપુર સહિત ઉત્તર અને દક્ષિણ બિહારના જિલ્લાઓમાં 6 નવેમ્બરે મતદાન યોજાશે. ઉમેદવારો 17મી ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકે છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બીજા દિવસે કરાશે અને પરત ખેંચવાની છેલ્લી તારીખ 20મી ઓક્ટોબર છે. ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારો મતદાન કરવા માટે તેમના ફોટો ઓળખ કાર્ડ એપિક ઉપરાંત 12 વૈકલ્પિક ફોટો ઓળખપત્રોમાંથી કોઈપણ એક પ્રદર્શિત કરી શકે છે. આ ઓળખપત્રોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલા ફોટો સાથેની પાસબુકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે બિહાર અને પેટા ચૂંટણીમાં લગભગ 100% મતદારોને ફોટો ઓળખ કાર્ડ જારી કરાયા છે. ચૂંટણી પંચે માહિતી આપી હતી કે તેણે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીના અંતિમ પ્રકાશનના 15 દિવસની અંદર નવા મતદારોને એપિક પહોંચાડવા માટે નિર્દેશો જારી કર્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએમાં આજે બેઠકોની વહેંચણી ઉપર સર્વસંમતિ સધાય તેવી શક્યતા છે. ભાજપના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પટનામાં વિવિધ જોડાણ ભાગીદારો સાથે અલગ અલગ બેઠકો કરશે. આ ચર્ચા વિચારણા પછી બેઠકોની વહેંચણીની જાહેરાત 2-3 દિવસમાં થવાની ધારણા છે. ભાજપને તેના સાથી પક્ષો કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીના નેતૃત્વ હેઠળના હિન્દુસ્તાની આવામ મોરચા, ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોક મોરચા અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ સાથે બેઠકોની વહેંચણીની વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. એનડીએ ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી પછી ભાજપ અને જેડીયુ બેઠકોની સંખ્યાને અંતિમ સ્વરૂપ આપે તેવી શક્યતા છે. દરમિયાન આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવે ગઈકાલે વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહાની સાથે મડાગાંઠનો અંત લાવવા માટે ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે વિવિધ નીતિગત હસ્તક્ષેપો અને પાલન દ્વારા દેશના સંરક્ષણ ઉત્પાદન માળખાને સતત ઉદાર બનાવવામાં આવી રહ્યું છે અને ભારતને વધુ વ્યવસાય મૈત્રીપૂર્ણ બનાવવા માટે પદ્ધતિઓને સરળ બનાવવામાં આવી રહી છે. આજે સિડનીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં દેશનું સંરક્ષણ ઉત્પાદન 1,51,000 કરોડ રૂપિયાને સ્પર્શ્યું હતું, જે પાછલા વર્ષ કરતા 18% વધુ છે. જીએસટી બચત મહોત્સવ સમાજના તમામ વર્ગોને લાભ આપી રહ્યો છે. પ્રસ્તુત છે હરિયાણામાં રાજ્યના અર્થતંત્રને વેગ આપી રહેલા જીએસટી સુધારાઓ ઉપર અમારા સંવાદદાતાનો અહેવાલ.
નયા જીએસટી સુધાર હરિયાણા કે કિસાનો, નિર્માતાઓ ઓર છોટે ઉદ્યમો કે લિયે બડી રાહત લેકર આયા હૈ. સંશોધિત કર ઢાંચે કે તહેત વિભિન્ન વસ્તુઓ પર જીએસટી દરો મેં કમી કી ગઈ હૈ, જિસસે યે વસ્તુએં અધિક કિફાયતી હુઈ હૈ ઓર રાજ્ય કા ઔદ્યોગિક આધાર મજબૂત હુઆ હૈ. ઓટોમોટિવ પાર્ટ્સ પર જીએસટી 28% સે ઘટાકર 18% કરને સે વાહન ઓર અધિક કિફાયતી હોંગે. ઇસ કદમ સે અફ્રીકા, મધ્યપૂર્વ ઓર દક્ષિણ પૂર્વ એશિયા કે ઓટોમોટિવ બજારો મેં હરિયાણા કી નિર્યાત ક્ષમતા મેં ભી સુધાર હોને કી ઉમ્મીદ હૈ. કૃષિ ઓર સંબંધ ક્ષેત્રો મેં કૃષિ મશીનરી और उर्वरकों पर जीएसटी दर 18% से घटाकर 5% कर दी गई है. समाचार कक्ष से चंद्रशेखर शर्मा.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી દિલ્હીમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક વન્યજીવન મેળાનું ઉદઘાટન કરાયું. કાર્યક્રમમાં સંબોધન કરતા દિલ્હીના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું કે આ કાર્યક્રમ શહેરની વન્યજીવન અને ઇકોટુરિઝમની સંભાવનાઓને ઉજાગર કરશે. તેમણે ભાર મૂક્યો કે દિલ્હીમાં પર્યટન મોટેભાગે ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો ઉપર કેન્દ્રિત રહ્યું છે, પરંતુ આ પગલું પાટનગરની સમૃદ્ધ જૈવ વિવિધતાને શોધવામાં મદદ કરશે. આ મેળામાં વન્યજીવન સંરક્ષણ અને ઇકોટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ હિસ્સેદારોના જૂથોને એકત્ર કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પીએમ ધન ધાન્ય યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એ દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના પૂસા કેમ્પસથી પીએમ ધન ધાન્ય યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશનનો પ્રારંભ કરશે. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે પીએમ ધન ધાન્ય યોજના હેઠળ સરકાર 100 ઓછી ઉત્પાદકતાવાળા જિલ્લાઓને ઓળખવામાં આવશે અને ઉત્પાદકતા વધારવા માટે પગલાં અમલમાં મૂકાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને અફઘાનિસ્તાનને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથેની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને દેશો વિકાસ અને સમૃદ્ધિ પ્રત્યે સામાન્ય પ્રતિબદ્ધતા ધરાવે છે. ડોક્ટર જયશંકરે કાબુલમાં ભારતના ટેકનિકલ મિશનને ભારતીય દૂતાવાસના દરજ્જામાં અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી હતી. ભારતીય ચોખા નિકાસકાર મહાસંઘે જાહેરાત કરી છે કે નવી દિલ્હીમાં યોજાનાર ભારત આંતરરાષ્ટ્રીય ચોખા સંમેલન 2025ની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ બે દિવસીય કાર્યક્રમ 30 અને 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ સંમેલન સમગ્ર ચોખા મૂલ્ય શૃંખલાને એક સાથે લાવશે, જેમાં લગભગ 150 પ્રદર્શક કંપનીઓ ભાગ લેશે, જે નવીનતાઓ, ટેકનોલોજી અને પ્રીમિયમ ચોખાની જાતોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાયબ ગવર્નર તરીકે શિરીષચંદ્ર મુર્મુએ 3 વર્ષ માટેનો કાર્યભાર સંભાળ્યો. અગાઉ તેઓ રિઝર્વ બેંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર હતા. નાયબ ગવર્નર તરીકે શ્રી મુર્મુ સંદેશા વ્યવહાર વિભાગ, સરકાર અને બેંક ખાતા વિભાગ, નિયમન અને અમલીકરણ વિભાગનું સંચાલન કરશે. ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપ 58 કિલોમીટરની ઊંડાઈએ હતો. યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ સુનામીની ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવાયું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની અંદર આવેલા દરિયાકાંઠા ઉપર સુનામીના મોજા ઉછળવાની શક્યતા છે. અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 70થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતના 1 વિકેટે 185 રન થયા છે. KL રાહુલ 38 રન બનાવીને આઉટ થયા હતા. છેલ્લા અહેવાલ મુજબ યશસ્વી જયસ્વાલ 95 અને સાઈ સુદર્શન 52 રન બનાવીને રમતમાં છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર શીખ મંદિર હેમકુંડ સાહિબના દરવાજા આજથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે. શિયાળાની ઋતુ દરમિયાન બંધ થનાર આ મંદિરના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમનાથ મંદિરના દર્શન કર્યા. તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન 1,51,000 કરોડ રૂપિયા થયું. ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અને વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની પ્રથમ બેટિંગ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.